અવંતી નરેશ મહારાજ જયસેન પોતાના પુત્રો પુત્રીઓને બાલ્ય અવસ્થામાં છોડીને પરલોકવાસી બન્યા હતા. એમના બે પુત્રો વિંદ અને અનુવિંદ હજી કાચી ઉંમરના હતા. આથી દુર્યોધને અવંતીને પોતાનું ખંડિયું રાજ્ય બનાવી દીધું. વિંદ અને અનુવિંદ મોટે ભાગે દુર્યોધનની પાસે જ રહીને એની આજ્ઞાનું પાલન કરતા. જ્યારે આ બેની નાની બહેન મિત્રવિંદા વિવાહ યોગ્ય થઈ ત્યારે એક દિવસ પોતાના મામા વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ કોઈ કારણસર મળવા આવ્યા. એમની કીર્તિ ગાથા તો મિત્રવિંદાએ સાંભળી જ હતી. એ દિવસે એમના પ્રત્યક્ષ દર્શન થયા. મેઘ ઘનશ્યામ શરીરમાંથી નર્યું વિરત્વ ટપકી રહ્યું હતું. શરીર શ્યામ હતું પણ અંગે અંગમાં એવી મોહકતા હતી કે મનમાંથી એ મનમોહનની મૂર્તિ ખસેડાતી ન હતી. બસ એને તો એમ જ થઈ ગયું કે લગ્ન કરવું તો શ્યામ સુંદર સાથે જ, બીજા કોઈ બાદ પણ આવતો નથી. એમના સમાજમાં કોઈના દીકરા દીકરી ખુશીથી પરણી શકતા હતા. દુર્યોધનનો ડોરો આ મિત્રવિંદા પર હતો. આથી એણે વિંદ અને અનુવિંદને કહી દીધું, જુઓ ગમે તેમ થાય તારી નાની નાની બહેન મિત્રવિંદાનું લગ્ન મારી સાથે થવું જોઈએ. બનતા સુધી તો એ માની જશે, ન માને તો ધાક ધમકીથી પણ એને મનાવવાની. વિંદ અનુવિંદ મનમાં ને મનમાં તો સમસમી ગયા, પણ દુર્યોધન પાસે ઊંચે સ્વરે બોલવાનું એમનામાં સાહસ નહોતું. આથી વિચાર્યું, ગમે તેમ તોય દુર્યોધન રાજા તો છે ને, ઘેર મોટું રાજ છે, એને ત્યાં બહેનને દેવામાં કંઈ ખોટું નથી. એક તો બહેન સુખમાં જાય છે અને આપણને દુર્યોધન જેવા મોટા રાજાની અર્થ મળે છે. વિંદ અનુવિંદે મિત્રવિંદાને કહી દીધું, જો બહેન આજકાલમાં તારો સ્વયંવર રચાશે, દેશ દેશના રાજાઓ આપણે ત્યાં આવશે, પણ તને ખાનગીમાં કહી દઈએ છીએ કે ગમે તેટલા રાજા આવે પણ તારે તો દુર્યોધનના કંઠમાં જ વરમારા આરોપવાની છે, સમજીને. એમાં આપણું શ્રેય છે, આપણે એના માંડલિક રાજા છીએ, એની કૃપાથી જ આપણે સુખ સાહેબી ભોગવીએ છીએ. ભાઈઓની વાત મિત્રવંદાને ન રૂચી. કંઈ પણ બોલ્યા વિના એણે માથું ધુણાવી રાખ્યું. પછી તો મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી. એ તો અંતર્યામી છે, સૌના ઘટઘટની વાત જાણે છે. મિત્રવંદાનો સ્નેહ જોઈને એમણે પણ સ્વયંવરમાં જઈને દુર્યોધનની બાજી ધૂળમાં મેળવવાનું નક્કી કર્યું. સ્વયંવરનો દિવસ આવ્યો, દેશ દેશના રાજાઓ આવ્યા. દુર્યોધન પણ પોતાના પક્ષના અનેક રાજાઓને લઈને આવ્યો. બીજી બાજુ શ્યામ સુંદર પણ સુવર્ણ રથમાં બેસીને અવંતીમાં પધાર્યા. શ્રીકૃષ્ણને જોતા જ દુર્યોધનની આંખ ચાર થઈ. અરે આ કાર્યો અહીં ક્યાંથી આવ્યો? ફોઈબાનું ઘર ખરું ને? એ ફોઈબા સાથે ઘર જેવો સંબંધ અને બીજી તો સામે મળે એ બોલાવે નહીં. કુંતાએ એની ફોઈ એના દીકરા પાંડવો સાથે કેવો મનમેર છે. જ્યારે શ્રુતશ્રવા કે જેને કરુષ દેશના રાજા રુદ્ર શર્મા સાથે પરણાવી છે, એના દીકરા દંતવક્ર સાથે એને ઉભે રહે પણ બને નહીં. મારો વાલો સ્વાર્થ આગળ સર્પણ પણ જોતો નથી. એકંદરે તો મામા ફોઈના દીકરા દીકરી પરણી શકે, પણ આવા લગ્નમાં એક સંબંધી તરીકે ફાંસ તો ન મારવી જોઈએ ને? એવી એક ફોઈ શ્રુતશ્રવા કે જેનું લગ્ન કેદી દેશના રાજા દમઘોષ સાથે થયું છે, એનો દીકરો શિશુપાલ, એ જ્યારે રુક્મણીને પરણવા ગયો ત્યારે આ કાર્યએ એનું અપહરણ કર્યું છે. આંખમાં જરાય શરમ એમ સાંભળ્યું છે કે એની ફોઈ શ્રુતકીર્તિનું લગ્ન કઈ કઈ દેશના રાજા ધૃષ્ટ કેતુ સાથે થયું છે અને સંતર્દન આદિ 5 દીકરાઓ અને ભદ્રા નામની દીકરી છે એનું લગ્ન લગભગ આ કૃષ્ણ સાથે નક્કી જ છે. 5મી ફોઈ આ રાજાધી દેવી આ અવંતીનો રાજા જયસેન સાથે પરણાવી એની દીકરી મિત્રવિંદાના લગ્નમાં પાચર મારવા આવ્યો લાગે છે. કોણ જાણે આ કાર્યમાં એવું તે શું કામણ ભર્યું છે કે જે સ્ત્રી એને એકવાર જુએ એના પર મોહી પડે છે. નથી એની પાસે રાજ કે નથી પાક, ઉગ્રસેનના આશ્રયમાં રહીને દિવસો વિતાવે છે. છતાંય કોણ જાણે કેમ અક્કલની આંધળી રાજકુમારીઓ એના પર મોહી પડે છે. મનમાં આવા અનેક વિચારો ચાલી રહ્યા હતા. બાજુમાં બેઠેલા મિત્ર રાજાને એણે કહ્યું, સચેત રહેજો, સ્ત્રીઓનું હરણ કરનારો કૃષ્ણ આવી ગયો છે. આપ જાણો તો છો ને એની ફોઈ શ્રુતશ્રવાના દીકરા શિશુપાલને પરણાવવા એ વિદર્ભ ગયો હતો. ત્યાંથી ફોઈના દીકરાની વહુનું જ અપહરણ કર્યું અને દ્વારિકામાં જઈને લગ્ન કરી લીધો. સત્રાજીતે પોતાની દીકરી સત્યભામાની સગાઈ સત્યધન્વા સાથે કરી હતી. આ કપટીએ સંબંધ તોડાવીને સત્યભામા સાથે પરણી ગયો. હમણાં સૂર્ય તન્યા કાલિંદીને ક્યાંથી ઉપાડી આવ્યો અને એની સાથે લગ્ન કરી લીધું. અરે, લગ્ન કરવાનો એને ચસ્કો લાગી ગયો છે. પેલી જાંબુવતી રીંછડી સાથે પણ એણે લગ્ન કર્યું. હદ આવી કહેવાય ને. મને લાગે છે કે આજે પણ એ કાંઈ વેતમાં આવ્યો છે લાગે છે, માટે સાવધાન રહેજો. મિત્રવિંદના જયમાલા લઈને નીકળી ફરતી ફરતી તે શ્રીકૃષ્ણના આસન પાસે આવી. ત્યાં તો શ્રીકૃષ્ણએ છલાંગ મારીને મિત્રવિંદાને ઉપાડી અને આંખના પલકારામાં એને સુવર્ણરથમાં બેસાડી દઈ ચાલી નીકળ્યા. બધા રાજાઓ પકડો પકડો કરતા રહી ગયા. શ્યામ સુંદરે દ્વારિકામાં આવીને એની સાથે વિધિપૂર્વક લગ્ન કર્યું. આ સમાચાર ભગવાન શ્રીકૃષ્ણની 3જી ફોઈ શ્રુતકીર્તિની દીકરી ભદ્રાએ સાંભળ્યા. એ પણ ભગવાનના અનુપમ રૂપ જોઈને એમના પર અનુરક્ત હતી. ભદ્રાની મનોભાવના જાણીને સંતરનાદી ભાઈઓએ વિચાર કર્યો, આપણી બેન ભદ્રા શ્યામ સુંદર સાથે લગ્ન કરવા ઈચ્છે છે. આપણે જો બળજબરીથી એનું લગ્ન બીજે કરવા જઈશું તો શ્યામ સુંદર બળપૂર્વક એની સાથે લગ્ન કરવાના છે, તો પછી શા માટે રાજી ખુશીથી જ લગ્ન ન કરવા? એમ વિચાર કરી આદરપૂર્વક કુમકુમ પત્રિકા મોકલીને શ્યામ સુંદરને કઈ કઈ દેશમાં બોલાવ્યા. ભગવાન પણ બની ઠનીને ધ્યાન લઈને કૈક્ય દેશ પહોંચ્યા. કૈક્ય દેશવાસીઓએ શાનદાર સ્વાગત કર્યું. શુભ મુહૂર્તમાં ભદ્રાની સાથે ભગવાન શ્રીકૃષ્ણનું લગ્ન થયું. આમ રૂકમણીજી, જાંબુવતીજી, સત્યભામાજી, કાલિંદીજી, મિત્રવિંદાજી અને ભદ્રાજી એમ ભગવાનને 6 પટરાણીઓ થઈ.